પ્રવચન નંબર 206 તારીખ 19/12/89 66 મિનિટ સમયસાર ગાથા 31.
પરમાત્મ શાસ્ત્ર છે એનો જીવ નામનો પ્રથમ અધિકાર અથવા પૂર્વ રંગ એની 31 નંબરની ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 31 ગાથાનો જન્મ કેમ થયો છે એ અનુસંધાન ખાસ જો સમજાશે તો જ આ ગાથાનો મર્મ સમજાશે. આ ગાથા કોઈ જ્ઞાનીઓ ધર્માત્મા કે મુનિઓને સમજાવવા માટે ગાથા નથી. અજ્ઞાની અપ્રતિરૂપ જીવ અનાદિકાળથી દેહને જ આત્મા માની બેઠો છે, પણ દેહમાં રહેલો ચૈતન્ય ભગવાન પરમાત્મા દેહથી દૂર છે એવા આત્માને એને જાણ્યો નથી. એટલે કે જાણે દેહ તે જ જીવ છે એવી અનાદિકાળથી જેને ભ્રાંતિ થઈ ગઈ છે એવા જીવો 26, 27, 28, 29, 30 ગાથા સુધીમાં એક જબરજસ્ત ચર્ચા ચાલી છે. અજ્ઞાની એમ કહે છે કે અમે સાક્ષાત તીર્થંકર ભગવાન ના શરીરને જોઈને એની સ્તુતિ કરીએ છીએ, તો એ તીર્થંકરની સ્તુતિ કરી અમે કેવળી ભગવાનની અમે સ્તુતિ આ તો કરી એમ એ માની રહ્યો છે, પણ દેહના લક્ષ્યે તીર્થંકર કેવળી પરમાત્માની સ્તુતિ થઈ શકતી નથી. કેમ કે તીર્થંકર પરમાત્મા એના યોગમાં દેહ ખરો છે, સંયોગ રૂપે દેહ છે, હજી સિદ્ધ થયા નથી. તીર્થંકર ને કેવળી બે શબ્દો છે. તીર્થંકર હંમેશા સ્વદેહ હોય છે, તો દેહથી રહી, પણ દેહનો હજી સંયોગ છૂટ્યો નથી. સિદ્ધ પરમાત્મા તો દેહાતીત થઈ ગયા, એને તો દેહ છે નહીં. એટલે સિદ્ધની ભગવાનની ભક્તિ કરતા સીધો શુદ્ધાત્મા હૃદયમાં આવે, પણ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરનારને દેહને આત્માની ભિન્નતાનું ભાન નથી. અજ્ઞાની છે એ જીવ દેહના સામે જોઈને અમે તીર્થંકર ભગવાનની સ્તુતિ આજે કરી એમ માનીને એને સંતોષ પામે છે, અથવા અમે ધર્મ કર્યું. સ્તુતિના બે પ્રકાર છે, એક વ્યવહાર સ્તુતિ અને એક નિશ્ચય સ્તુતિ. અનાદિકાળથી અજ્ઞાની આત્મા વ્યવહાર સ્તુતિ કરતો આવે છે, જો કે વ્યવહાર સ્તુતિ પણ નામને પામ્યો નથી, છતાં વ્યવહારો તે અપેક્ષાએ આપણે લઈએ તો તીર્થંકર ભગવાનની સામે જોઈને તીર્થંકર ભગવાન કેવળીને આજે મેં સ્તુતિ કરી એમ તીર્થંકર ભગવાનના દેહ ઉપર લક્ષ રાખીને એ પરમ ઉદારિક શરીરથી ભિન્ન ચૈતન્ય પરમાત્મા છે એમ એ જોઈ શકતો નથી એના આત્માને. એ તીર્થંકર પરમાત્માના આત્માને પણ જોવો હોય તો એનું આત્મા પણ જ્ઞાનમાં નહીં થઈ શકે છે છદ્મસ્થ નહીં. ક્યારે કે દેહથી ભિન્ન આયા પોતાના આત્માને જ્યારે જાણે છે અનુભવે છે ત્યારે અનુભવ કાળમાં દેહથી ભિન્ન આત્મા અનુભવમાં આવે છે. દેહનો અનુભવ જરા પણ થતો નથી. અરે રાગનો અનુભવ થતો નથી દેહની વાતો તો એવી સ્તુતિ કરતા કરતા ઘણા પ્રશ્નો કરે છે શિષ્ય કે અમે તો આ દેહને જ આત્મા માનીએ છીએ તીર્થંકર ભગવાનના એ અમને દેખાય છે અને સ્તુતિ કરીએ છીએ અને અમે કૃત્ય કૃત્ય થઈ જાય છે. અમને તો ભગવાનના દર્શન કરતા ધર્મ થાય પણ કયા ભગવાનના દર્શન કરતા ધર્મ થાય એ ખબર નથી. આ ભગવાનની તો ખબર નથી પણ સામા તીર્થંકર પરમાત્માને પણ એ જાણતો નથી. એના દેહને જ આત્મા માનીને સ્તુતિ કરે છે. પછી ઘણી ચર્ચાઓ કરતા કરતા પ્રશ્ન કરે છે શિષ્ય ગુરુ કહે છે કે દેહ તે જીવ નથી દેહથી આત્મા ભિન્ન છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે સિદ્ધાંતમાં આગમમાં દેહ તે જીવ છે એમ અમે વાંચ્યું છે. ત્યારે શ્રી ગુરુ કહે છે કે વાત તે વાંચી છે તે વાંચી છે પણ અમે લખી છે તે વાંચી છે લખનાર તો અમે છીએ. તે વાંચી છે એ વાત સાચી છે પણ લખનાર કોણ છે અમે જ લખ્યું છે. વ્યવહાર ને દેહ તે જીવ છે એમ અમે લખ્યું છે પણ તું અધૂરું વાક્ય વાંચી અને બંધ કરી દે શાસ્ત્ર. દેહ તે જીવ છે એ વ્યવહારનું કથન છે પરંતુ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો દેહથી ભગવાન આત્મા ત્રણેય કાળ અત્યંત ભિન્ન છે ત્યાં પૂર્ણવિરામ થાય. અધૂરું વાક્ય સાંભળીને ચાલ્યો જાય તો એને ભેદજ્ઞાન થઈ શકતું નથી. ત્યારે કહે છે કે નિશ્ચયને જોવામાં આવે તો કદાપિ દેહ તે જીવ ન થઈ શકે. દેહ તો જળ છે અને આત્મા તો ચેતન છે માટે તું નૈ વિવિક્ષા જાણતો નથી. નૈ વિવિક્ષા જાણતો નથી એટલે શું કહે છે કે દેહ ને આત્મા ભિન્ન છે નિશ્ચયને એ આત્મા દેહથી ભિન્ન છે એવા નિશ્ચયની ના કથનને તું જાણતો નથી. અને તું વ્યવહાર નયનું જે કથન આવે છે શાસ્ત્રમાં જિનાગમમાં સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વિનય આશ્રિત છે. પ્રયોજનવશ કોઈ વખતે નિશ્ચયની મુખતાથી કથન આવે અને કોઈ વખતે જાણવા માટે વ્યવહારનયની કથન પણ આવે. વ્યવહારને જાણવા માટે છે સંયોગનું વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે નિશ્ચય નહીં આત્માનું ભાન કરાવે છે. આ વાત તું સમજ્યો નથી નય વિભાગની યુક્તિ તું જાણતો નથી. જે વ્યવહારની ના કથન છે એને તું સત્યાર્થ માની બેઠો છો એટલે દેહ તે જીવ છે એવી તને ભ્રાંતિ થઈ ગઈ છે. એટલે દેહની આરે એકત્વ બુદ્ધિ તને છે અને દેહને જોઈને તીર્થંકર ભગવાનના દેહને જોઈને કોઈના દેહ કાળા કોઈના સુવર્ણવર્ણના મૃદિલવર્ણના એવા 20-24 તીર્થંકરના 4-5 પ્રકાર પાડીને જેવો દેહનું વર્ણન હોય એ આગમમાં આવ્યું. ભાઈ દેહ તે જીવ નથી દેહથી આત્મા ભિન્ન છે. એનો આત્મા એના દેહથી ભિન્ન છે અને આ આત્મા પણ દેહથી અંદરમાં જુદો છે ન્યારો છે એની તને ભેદ જ્ઞાન તને થયું નથી. નય વિભાગની યુક્તિ જાણતો નથી. કઈ નયનું કથન છે નયનું કથન નયના કથનને કઈ નયનું કથન છે એક અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે એમ બે પ્રકાર જો ખ્યાલમાં આવે તો જિનાગમનું રહસ્ય ખ્યાલમાં આવે. કઈ નહીનું કથન છે એક, અને અહીંયા શું પ્રયોજનશીલ કરવું છે, આ બે વાત જો તને ખ્યાલમાં આવશે તો જિનાગમનું રહસ્ય તને ખ્યાલમાં આવશે. માટે દેહ તે જીવ છે એ વ્યવહાર નહીનું કથન છે, અને દેહ તે જીવ નથી ચેતન આત્મા તે જીવ છે એ નિશ્ચય નહીનું કથન છે. એમ નય વિભાગની યુક્તિ દ્વારા એને સમજાવ્યું. સમજાવ્યા પછી વ્યવહાર સૂચિ એટલે દેહની દ્રષ્ટિ કરીને જે શુભ ભાવ થતો હતો, અને એ શુભ ભાવ થવાનું કારણ પણ એની પાસે ઇન્દ્રિય જ્ઞાન હતું, અને ઇન્દ્રિય જ્ઞાનથી એને દેહ જ જણાય, અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય, અને ઇન્દ્રિય જ્ઞાનથી દેહ જણાય. એની પાસે ઇન્દ્રિય જ્ઞાન હતું, અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ થયું નહોતું અજ્ઞાનીને, તેથી દેહને આત્મા માનતો હતો. ત્યારે ઇન્દ્રિય જ્ઞાનને તો એક વખત બંધ કર, ઇન્દ્રિય જ્ઞાનને જીતી લે, ઇન્દ્રિય જ્ઞાનથી અધિક આત્મા જુદો છે, અને એ ઇન્દ્રિયોથી જુદો છે એ મૂળ પ્રાકૃતમાં છે. ઇન્દ્રિયો બહુવચન છે, ઇન્દ્રિયથી જુદો કુંદકુંદ ભગવાને નથી કહ્યું, પણ ઇન્દ્રિયો એ ઇન્દ્રિયોના ત્રણ પ્રકાર પાડીને ટીકાકાર કહે છે કે દ્રવ્ય ઇન્દ્રિય એ જ્ઞાનનું નિમિત્ત નથી, દ્રવ્ય ઇન્દ્રિય અજ્ઞાનનું નિમિત્ત છે, ભાવ ઇન્દ્રિય કહો કે અજ્ઞાન જ્ઞાન નહીં, એ દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત છે. પણ કોનું કે ભાવ ઇન્દ્રિયનું નિમિત્ત છે, એને જીતી લે પહેલા, પછી ભાવ ઇન્દ્રિયને જીતવાની વાત કરીને એના વિષયોને જીતવાની વાત કરી. એટલે આ ગાથા મુનિ માટે નથી, પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ અપ્રતિભૂત જીવને જે ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ થઈ ગયો છે, એ વ્યવહારનો પ્રબળ પક્ષ છે, ઊંચી ધર્મ થાય એ સામાન્ય જન સમુદાયનો પક્ષ થઈ ગયો છે, અને વિદ્વજ્જનનો પક્ષ શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન છે. કાલ એવી એક વાત સાંભળી, પ્રસિદ્ધ વિદ્વાનો નામ નહીં ગામનું નામ નહીં, પ્રસિદ્ધ વિદ્વાનો કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન છે, જ્ઞેય નથી. આહા, સાંભળીને એમ થયું, અરે પ્રભુ, આહા, કુંદકુંદ ભગવાને કહ્યું છે, કોઈના ઘરની વાત નથી. અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે કે જ્ઞેય એક જ પ્રકારનું છે, અભેદથી ભેદથી જો તો ત્રણ પ્રકાર છે, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયના વિષયો છ દ્રવ્ય લોક, એ ત્રણેય જ્ઞેયમાં જાય છે, એમાં જ્ઞાન નથી. જેમ દિવાલમાં જ્ઞાન નથી એમ ભાવિન્દ્રિયમાં જ્ઞાન નથી. જ્ઞાનથી શૂન્ય છે ભાવિન્દ્રિય. જ્ઞાન તો આત્મજ્ઞાનને અમે જ્ઞાન કહીએ, જ્ઞેયના સંબંધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે જ્ઞાન એ કર્મચેતના છે, પણ જ્ઞાન ચેતના નથી. અજ્ઞાનીનું ભાવિન્દ્રિય તો કર્મચેતના છે, પણ સાધકને એ જ્ઞાનની પર્યાયના બે ભાગ પડી જાય છે, સ્વાશ્રિત ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાન અને થોડુંક શાસ્ત્રની સન્મુખ જાય એવું ઇન્દ્રિય જ્ઞાન પણ એની પાસે છે, તો એને પણ કર્મચેતના કહી છે. સાધકના ઇન્દ્રિય જ્ઞાનને ગણધર પ્રભુના જ્ઞાનને, આહા, એ ભાવિન્દ્રિય છે ને એ અતિન્દ્રિય નહીં, આ તો એને પણ કર્મચેતના કહી છે, જ્ઞાનચેતના નથી. તો અજ્ઞાનીનું ભાવિન્દ્રિય તો જ્ઞાનચેતના ક્યાંથી હોય? કર્મચેતના જ હો. હવે હમણાં એક પ્રશ્ન આવ્યો, એક ભાઈ પ્રશ્ન કર્યો કે આ ગાથા છે તે મુનિઓ માટે લાગે છે એવી આશંકા, શંકા નહીં સમજવા માટે, ને કૌંસમાં પણ મુનિ શબ્દ આવ્યો છે, પછી એ કૌંસ કર્યો છે એમ કહ્યું તો એ તો ઠીક, પણ મૂળમાં મુણંદી છે ને એમ, મૂળમાં પ્રાકૃત ગાથામાં મુણદ્દી છે ને, મુણદ્દી 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 આદમ, મુણદ્દી એટલે મુનિ નહીં પણ જાણવું. જો એનો સંસ્કૃત શબ્દ કાઢો, સંસ્કૃત શબ્દ કાઢો એનો, જ્ઞાનાત્મક છે ને, જ્ઞાન સ્વભાવ અધિકમ જ્ઞાનાત્મ્ય આત્મનમ, જાણું જાણું. મુનિ એટલે મુનિ નહીં. એ તો સાધુ એમ કહે છે બીજાને, નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે તે જયારે બીજો જીવ ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે ત્યારે નિશ્ચયમાં સ્થિત સાધુઓ કહે છે કે આ જીતેન્દ્રિય જીન થઈ ગયો. કોણ કહે છે? નિશ્ચયમાં સ્થિત સાધુઓ કહે છે. આમાં કઈ ફરે એમ નથી, તમારી બુદ્ધિ ફેરવી પડશે. આની ફરે આ તો સર્વજ્ઞ ભગવાનની સાક્ષાત વાણી આવી છે. પણ એક વ્યવહારનો પક્ષ અનાદિકાળનો એવો છે. એ વ્યવહારનો પક્ષ કેમ છે એનું એક કારણ છે. નિશ્ચયનો નિષેધ કરે એને જ વ્યવહારનો પક્ષ હોવો હોય. શું કહ્યું? એનું લક્ષણ છે. વ્યવહારનો પક્ષ કેમ રહી ગયો છે કે એ નિશ્ચયનો નિષેધ જ કરે, સ્વભાવનો નિષેધ જ કરે, સતનો નિષેધ જ કરે. ભલે બોલે નહીં પણ વ્યવહારનો પક્ષ એ નિશ્ચય નહીંનો નિષેધ કરનારો જીવ છે ત્યારે વ્યવહાર નહીંનો પક્ષ ઉભો થાય. પછી પોતાની યોગ્યતા અને ગુરુ ગમે એ વ્યવહારનો નિષેધ કરે છે. હવે જોજો લાઈન ફરે છે. શ્રીરામજી પોતાની યોગ્યતા અને ગુરુ ગમ લાઈન ફરે છે, વ્યવહારનો નિષેધ કરે છે કે વ્યવહાર સગળો અભૂતાર્થ આશ્રય કરવા યોગ નથી. જાણવા યોગ છે પણ એ તો જાણ્યા પછી જાણવા યોગ છે. આત્માને જાણ્યા પછી પ્રથમથી જાણવા યોગ નથી. પ્રથમથી જાણે તો અજ્ઞાની, આત્માને જાણ્યા પછી જણાઈ જાય તો વ્યવહાર. આ વાત સર્વજ્ઞ ભગવાને કહેલી, સંતોએ અનુભવેલી છે અને ન્યાયથી યુક્તિથી જરા તટસ્થ થઈને પોતાનો પક્ષ છોડે તો સમજાય. વ્યવહારનો પક્ષ રાખીને આ સમયસાર નહીં સમજાય. વ્યવહારનો પક્ષ છે અમને ખબર છે બધી. એ નિશ્ચય નહીંનો નિષેધ કરનારો જીવ છે. નિશ્ચયનો નિષેધ કરે ત્યારે વ્યવહારનો પક્ષ આવે, અને જયારે નિશ્ચયનો પક્ષ આવવા લાગે ત્યારે વ્યવહારનો નિષેધ એના ભાવમાં આવ્યા વિના રહેતો એમને એમ નિશ્ચયનો પક્ષ આવી જાય ભલે વ્યવહારનો પક્ષ એ ઉભો એમ ત્રણ કાળમાં બનતું નથી. અને કદાચિત નિશ્ચયના પક્ષમાં આવે, વ્યવહારનો નિષેધ કરે ત્યારે એમને એમ નિશ્ચયનો પક્ષ આવી જાય ને ભલે વ્યવહારનો પક્ષ એ એમ છે. હવે વ્યવહારના પક્ષનો નિષેધ કરીને જ્યાં નિશ્ચયના પક્ષમાં આવે પછી આચાર્ય ભગવાન કહે છે, અરે તું નિશ્ચયના પક્ષમાં આવ્યો પણ તેથી શું? હવે એને ઓળંગી જા, નિશ્ચયના પક્ષમાં ઉભો એમાં સાધ્યની સિદ્ધિ નહીં થાય. હું એક છું, શુદ્ધ છું, અકર્તા અભોગતા પૂર્ણાનંદનો નાથ છું. ભાવકર્મથી બેન, દ્રવ્ય કર્મથી રહીત, નો કર્મથી રહીત, એમ કેવળ શબ્દથી કે વિકલ્પથી એ કાર્ય સ્થિતિ થતી નથી. આવે છે નિશ્ચયનો પક્ષ, એ હકીકત છે, પણ લાયક જીવ નિશ્ચયના પક્ષમાં રોકાતો નથી. પક્ષાતી ક્રાંતિને આત્માનો અનુભવ કરે કરે ને કરે એ અપૂર્વ પક્ષ છે. સામાન્ય પક્ષથી અતિક્રમાતું નથી, વિશિષ્ટ પ્રકારના પક્ષથી અતિક્રમાય જાય. એ નિર્ણય કરવો જોઈએ એને. પહેલા પ્રથમ શુદ્ધ જ્ઞાન વડે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ નિર્ણય તો કર. હું રાગી છું ને હું મિથ્યાદ્રષ્ટિ છું. જીવ તો મિથ્યા દ્રષ્ટિ હોય કે કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ હોય નહીં, જીવ જ્ઞાન સ્વભાવી છે. એક ઇન્દ્રિયનો જીવ એ જ્ઞાન સ્વભાવી, બે ઇન્દ્રિય જીવ જ્ઞાન સ્વભાવી. કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ ન હોય એ આશ્રમનું લક્ષણ છે. જીવનું લક્ષણ, જીવનું લક્ષણ તો જ્ઞાન છે, એ તો જ્ઞાનમય છે, એ તો ઉપયોગમય છે. આટલું સ્થૂળ ભેદ જ્ઞાન પણ હજી થાય નહીં. સ્થૂળ આ તો સ્થૂળ છે હજી, ત્યાં ક્યાંથી એ આત્માને પામે કરવું. અહીંયા મુનિ એટલે જાણવું, મુનિની વાત નથી. પછી બીજો પ્રશ્ન આવ્યો કે સાધુઓ, સાધુઓ એ તો નિશ્ચયમાંથી સાધુઓ એમ કહે છે કે જે જીતેન્દ્રજીને જીતે તેને જીતેન્દ્રજીન કહેવા. આપણે પછી ચર્ચા કરશું, અત્યારે વાંચન ચાલે છે, સમજી ગયા. તમારો પ્રશ્ન બહુ ઘણા વખત મારે યારે હાલે છે એ મને ખબર છે, પણ આવજો પછી તમે ઘેરે, સમજી ગયા. પ્રશ્ન કરવાની છૂટ છે. હા, પણ પક્ષ છોડીને આચાર્ય ભગવાન શું કહે છે સમજવાની કોશિશ કરી. આ પહેલા ગુણ સ્થાનમાંથી ચોથા ગુણ સ્થાનમાં આવવા માટેની ગાથા છે. મિથ્યાત્વનો વ્યય થઈને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? એ મોહનો સીધો ક્ષય ન થાય, સીધો ક્ષય ન થાય એ ઇન્દ્રિય જ્ઞાન ને જીતીએ ત્યારે મોહનો ક્ષય. ઇન્દ્રિય જ્ઞાન જ મોહની ઉત્પત્તિનું કારણ છે એમ 200 વર્ષ પહેલા ટંડનો સાહેબે કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એને પોતાનું માને એમાં મમતા કરે મોહ કર્યા વગર તું. માટે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાઈ જાય છે. મોહ એટલે દર્શન મોહ. દર્શન મોહના બે પ્રકાર, એક દ્રવ્ય દર્શન મોહ અને એક ભાવ દર્શન મોહ. ભાવ દર્શન મોહ જીતાઈ જાય છે ત્યારે દર્શન મોહ ઉપશમ ક્ષય ક્ષોપક્ષમ આદિ થઈ જાય. એના કારણે, એના કાળે, આત્માને કારણે નહીં. જો અન્વ્યાર્થમાં પડે અર્થ કર્યો, જે ઇન્દ્રિયોને જીતીને છે જ્ઞાન સ્વભાવ અધિકમ, જ્ઞાન સ્વભાવ વડે અને ઇન્દ્રિયોથી અધિક આત્મનમ આત્માને જાણાતી, જો અર્થ કર્યો જોયો. મુનતી એટલે જાણાતી. હવે કહે છે એ આત્માને જાણે છે. અત્યાર સુધી આત્માને જાણતો નહોતો, પણ કદાચિત પોતાની યોગ્યતા અને સમયસારની એકત્રી ગાથા અથવા સાક્ષાત ગુરુનું વચન દેશના લગ્ધી એવો યોગ થતાં એ આત્મા ઇન્દ્રિય જ્ઞાનને જીતી લે છે. જો જીતી લે છે, જીતે છે તેને, તેને જીતેન્દ્રજીન કોણ કહે છે? જે જીતે છે એને જીતેન્દ્રજીન થયો એમ કહેનાર કોણ છે? એ લખ્યું છે આમાં લખ્યું છે ને પાના બધાની પાસે એમ લખ્યું છે કે નહીં કે મારા ઘરની વાત કરું છું? હા, એમ લખ્યું છે. જો તેને જે ઇન્દ્રિયને જીતે છે, મોહને જીતે છે, સમય દ્રષ્ટિ થાય છે, તેને જે નિશ્ચિતા સાધવો, જે નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે, આ ધર્માત્મા અતિ આસન ભવ્ય જીવો છે, મુનિરાજો છે, તેને ખરેખર જીતેન્દ્રિય કહે છે. આટલો ખુલાસો મૂળમાં છે. આ ટીકાની આપણે જરૂર ન પટ સીધું છે આમાં તો. પણ ભાઈ આ હા હા એને એવો પક્ષ થઈ ગયો છે કે ઇન્દ્રિય કંઈ જીતા, ઇન્દ્રિય તો મુનિરાજ જીતી શકે. પ્રભુ તને કંઈ ખબર, તને અનુભવ નથી અને તું જ્ઞાનીઓની સામે થા મફતનો, આ હા તને નુકસાન થશે. સમજવાની કોશિશ કરવી, આપણે સમજાય નહીં તો સમજવાની કોશિશ કરવી જોઈએ. એ ગાથા પૂરી થઈ ગઈ છે. આપણે આ તો ઉપરથી થોડું લીધું મુનદી. પછી હમણાં પ્રશ્ન આવ્યો કે કૌંસ કેમ કર્યો હતો, એમ પ્રશ્ન આવે તો આવે પ્રશ્ન આવે. કૌંસ તો લખો ને એ ભાઈ મોટા મહાપુરુષથી વાત કરે હંમેશા મોટી વાત સાચી વાત સારી વાત કરી હોય તો મુનિની અવસ્થાથી વાત કરાય, પણ છે તો આ અપ્રતિભૂત અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને ઇન્દ્રિય જ્ઞાન જીતે ત્યારે મોહ જીતાય છે. ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી જીતતો નથી ત્યાં સુધી મોહનો જીત થતો નથી. આ ચારિત્ર મોહની વાત પછી 32-33 આવે છે. મુનિરાજની વાત તો સમ્યક દ્રષ્ટિ થાય એ મુનિ થાય, મિથ્યાદ્રષ્ટિ હોય મુનિ ક્યાંથી થાય? ઇન્દ્રિયને જીતતો નથી, ચારિત્રને ક્યાંથી જીતે? મોહને જીતા વિના રાગને જીતી શકાતો નથી, અને રાગને જીતા વિના મોક્ષ થતો ભલે સમ્યક દ્રષ્ટિ થયો પણ ચારિત્ર વગર કદી મોક્ષ થતો. એના માટે નિયમસારમાં એવી વાત એક આવી કે સમ્યક દર્શન પ્રગટ થયું તેથી શું, એ તો કોઠીમાં રહેલો અનાજ છે. ઈ એક નાનો વાવે તો 1000 દાણા થાય. ચારિત્ર, ચારિત્ર વિના એકલા સમ્યક દર્શનને જ્ઞાનથી અથવા સ્વરૂપાચરણ ચારિત્ર ઉસે છે, પણ એ તો પરંપરા કારણ છે. સીધું કારણ તો ચારિત્ર 5મા વર્ષ નહીં શુદ્ધ ઉપયોગમાં લીન થાય એને ભગવાન ચારિત્ર કહે છે. 5મા વ્રત તો ચારિત્રનો મેળ અને મળ છે, બંધનું કારણ ઉદય ભાવ છે, અઉદય ભાવ છે. આહા, ચારિત્ર મોહનો ઉદય છે, એમાં જોડાતા સાચા ભાવલિંગી સંતને પણ 5મા વ્રત 5મીથી 3 ગુપ્તિના વિકલ્પો જવા માટે આવે છે. જવા માટે એને કરતો નથી, જવા માટે આવે છે, જાણવા માટે આવે છે એમ મેં કહ્યું નથી. કેમ કે એની સ્થિતિ કાયમ નથી, એક સમયની છે. જાણે છે તો આત્મા રહે છે. 5મા વ્રત જાણે જણાય છે, ક્યારેક નાયક જણાઈ ગયો છે, જ્ઞાકાર અવસ્થામાં પણ નાયકપણે જણાય છે. સતત અનુભવામી છઠ્ઠે ગુણસ્થાને પણ આત્માનો અનુભવ સંતોને હોય છે. અતિન્દ્રિય આનંદનું ભજન કરનારા છે. કલ્પના એ ચડી ગયો છે. એક વાત કરી કે વ્યવહારનો પક્ષ એટલો બળવાન છે જીવને, ઈ વ્યવહારનો પક્ષ કેમ આવ્યો અને હજી કેમ જતો નથી, કે જ્યાં સુધી નિશ્ચય નહીં નો નિષેધ કરે છે ને, નિષેધ કરે છે, હો નિષેધપૂર્વક વિધિ આમ થઈ ગઈ છે, પછી ઉનો નિષેધ કરે તો આમ વિધિમાં આવી જાય. આમ નહીં તો એકાંત છે, એ તો નિશ્ચયની વાત છે, એ તો મુનિઓની વાત છે. આ આમ કરીને નિશ્ચયની વાત નિગ્લેક્ટ કરે છે, ખરેખર તો એના આત્માનું અપમાન કરે છે, અનાદર કરે છે. સંતો તો જે કહી ગયા છે એ અપર છે, પ્રેમ નથી. તારે ફરવું પડશે, જગતને ફરવું પડશે. સંતોની વાણી, અનુભવીની વાણી કદી 3 કાળમાં ફરતી નથી. અરે અનુભવી શું કે છે એને સમજવાનો બાપુ પ્રયત્ન કરને. તારું જ્ઞાન એક વખત અજ્ઞાનને આમ બાજુમાં રાખને, કોટલું વાળીને મૂકી દેને, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું રેવા દેને. જે આત્માને જાણતો નથી તે કાંઈ જાણતો નથી, ભલે 11 રંગનો પાઠી થઈ ગયો હોત. આજ તો હવે 2-4 શાસ્ત્ર આવે ને 50-50 વર્ષ મોઢે હોય તો થઈ ગયું. એમાં કઈ વાતમાં માલ નથી. જેટલા જીવો કુંઠી ક્ષેત્રના છે એના કરતા અનંત ગુણ ક્ષેત્રમાં આ ઇન્દ્રિય જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાનથી ક્ષેત્રાય છે. વિદ્વજ્જનો શાસ્ત્ર જ્ઞાનથી ક્ષેત્રાણા, સામાન્ય જીવ પુણ્ય ધર્મ માનવા મીડા. પુણ્ય પણ આત્માના પરિણામ નહીં અને આત્મા એનો કરતા ભોગતા, અને ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ અને આત્મા એનો કરતા, એવું કરતા કર્મ સંબંધ એની આરે નથી. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ સવિકલ્પમાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો એને ઓળખી જાય. એ ગાથા પૂરી થઈ. હવે કાઉન્સ કર્યું છે નીચે, આ રીતે એક નિશ્ચય સુધી તો આ થઈ છે ને, આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ. અમારે 3 પ્રકારની સ્તુતિનું વર્ણન કરવું છે, એમાં આ પહેલા પ્રકારની એકડો સમ્યક દર્શન થયું, પણ હજી ચારિત્રની પૂર્ણતા થઈ નથી. 2 સ્તુતિ હજી બાકી છે, એ 32 અને 33 કથામાં ચારિત્રની મુખ્યતાથી વાત કરશે. હવે પંડિતજી જયચંદ પંડિત કૌંસ કરે છે, તો નેય શબ્દ એક જ છે, ભેદથી નેય તો એક જ છે, પણ ભેદથી ત્રણ પ્રકારના જ્ઞેય કરીને સમજાવે છે. જ્ઞેય તો એટલે જ્ઞેય એક, જ્ઞેય તો દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો, ખંડખંડ જ્ઞાન પરાશિત જ્ઞેયના સંબંધથી જ્ઞેયને પ્રસિદ્ધ કરનાર અને આત્માને તિરોભૂત કરે છે ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞેયો પર પદાર્થને પ્રસિદ્ધિ કરે છે, ભાવિન્દ્રિય જ્ઞેય એ પરને પ્રસિદ્ધ કરે છે, પણ સ્વને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી. ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એને જીતવાની વાત છે. ઇન્દ્રિયો જેને પ્રસિદ્ધ કરે છે એને ઇન્દ્રિયના વિષય કહેવામાં આવે છે, અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એને અતિન્દ્રિય જ્ઞાનનો વિષય કહેવામાં આવે છે. અતિન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે અને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. આ બધું સમયસારમાં લખેલું છે, પણ આત્માના લક્ષ વિગર એનો ઉકેલ આવી શકતો ભલે અનુભવ ન હોય, પણ આત્માના લક્ષ પૂર્વક કેવળ પોતાના હિતને માટે જો વાંચે તો શાસ્ત્રમાં શું કરેલું છે. હું જાણું છું એને મારી નાખે, હું કાંઈ જાણતો નથી એ આત્માને જાણી લે, હું જાણું છું એ આત્માને જાણવા દેતો નથી, અને હું કાંઈ પ્રભુ જાણતો નથી. આ અરે ગણધર ભગવાન કહે છે કેવળીની સાથે બેસીને કે પ્રભુ ક્યાં આપનું આ સમુદ્ર જ્ઞાન, હું તો કઈ જાણતો નથી. 12 અજ્ઞાધારી 4 જ્ઞાન તદભવે મોક્ષ, એ વજીર દિવાન તીર્થંકરના, પ્રભુ હું તો કાંઈ જાણતો નથી. અને આ હળદરનો ગાંઠિયો જો આવ્યો તો ગંધ થઈ ગયો. તમારા મેં કહેવત છે ગુજરાતીમાં, તમારે ત્યાં શું હશે ખબર હળદર કા ગાંઠિયા આવ્યા તો મેં ગાંધી બંધ્યા એમ થોડું શાસ્ત્રનું ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય, ત્યાં જાણે હું બધું જાણું છું. ને એને માનપત્ર પાછા બધા આપે, અજ્ઞાનીઓ અજ્ઞાનીને માનપત્ર આપે, ફૂલાઈ જાય, ચડી જાય, મરી જાય, ઘેર ચડે
ને.
પ્રભુ આ તો કોઈ અપૂર્વ વાત છે, ગુરુદેવ ફરમાવતા હતા કે સમ્યક દર્શન કોઈ સાધારણ ચીજ નથી, એ તો ગારો થઈને સાંભળે સમજે તો સમજાય. હું પ્રભુ હું કાંઈ જાણતો, મને આત્મા અમને જાણવામાં અનુભવમાં આવ્યો નથી, ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી. અરે આત્મા અનુભવમાં આવે તે પછી પણ જ્યાં કેવળ જ્ઞાન નથી તેથી તો એમ જાણે છે હું જાણતો નથી. સમ્યક દર્શનની અમને મહિમા ને અધિકતા નથી, સમ્યક દ્રષ્ટિને એને ચારિત્રનો મહિમા હો, ચારિત્રવંતને અરિયંતને સિદ્ધનો મહિમા આવે. વિકલ્પાત્મક ભૂમિકામાં પ્રગટ કરવાની અપેક્ષાએ, આશ્રયની અપેક્ષાએ મહિમા તો આત્માનો જ છે. એવો મહિમા ના આવે પર્યાયનો કે આત્માનો મહિમા છૂટી જાય. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મુનિ રાજ થવાની ભાવના, લીન થવાની ભાવના છે, પણ એવું ન હોય કે આત્માનો મહિમા છૂટી જાય અને મુનિની પર્યાયનો મહિમા આવી જાય સર્વથા, એમ કોઈથી બનતું. મહિમા તો એક આત્માનો રહે છે, સાથે સાથે સાધ્યનો પણ મહિમા આવે. ધ્યેયના મહિમા વાળાને સાધ્યનો મહિમા પણ આવે. ધ્યેય તો આત્મા છે અને સાધ્ય પરિપૂર્ણ મોક્ષ દશા. મોક્ષ દશા ધ્યેય નથી, એ સાધ્ય છે. સાધનનું સાધ્ય પરિપૂર્ણ અવસ્થા થાય તેને સાધ્ય કહેવાય. સાધ્યનું તો જ્ઞાન હોય, અને ધ્યેયનું તો ધ્યાન હો, ધ્યેયનું તો ધ્યાન હોય અને સાધ્યનું તો બે ભાગલા છે. સાધ્યનું જ્ઞાન હોય સાધકને, સાધ્ય કોને કહેવાય? નવતત્વમાં મોક્ષનું જ્ઞાન થઈ ગયું છે ને, મોક્ષ પ્રગટ ન થયો પણ મોક્ષનું જ્ઞાન આ શુદ્ધ જ્ઞાનમાં મોક્ષ જણાઈ ગયો ને, ગજબની વાત છે. હજમ ન થાય જગતના જીવન. જ્ઞેયો તો દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો, ઉઘાટ શોક સંજ્ઞાનનો પરલક્ષી જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન, નાયકના સંબંધથી છોડેલું છૂટેલું અને પરના લક્ષવાળું જ્ઞાન, સ્વનું લક્ષ ભૂલી જાય છે અનંતકાળથી. આ તથા ઇન્દ્રિયોના વિશે ભૂત પદાર્થો બહારના બધા અનંતા જેવો, અનંતા પુદ્ગલ પરમાણુઓ, ધર્મ ધર્મ આકાશને કાળ, એમાં અનંતા સીધો આવી ગયા. એ બધા પદાર્થો અને જ્ઞાયક અહીંયા એક છે, અને વાં પણ ખરેખર તો એક જ છે જ્ઞેય, પણ વ્યવહારથી ભેદ કરીને ત્રણ જ્ઞેય બતાવ્યા. હા, ભાગલા પાડી સમજાવવા માટે છે તો એક જ જ્ઞેય, આ જ્ઞાયક અને એ જ્ઞેય, આ જ્ઞાયક અને એ જ્ઞેય. એમાં અટકે તો મિથ્યા તળું દોષ આવે, એ તો હવે પછી ગાથાવલી આવશે, હમણાં 271 એમાં આવશે. આ જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન, બે ક્ષેત્રો ભિન્ન ભિન્ન, જ્ઞાયક ભિન્ન અને છ દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, સ્વભાવથી ભિન્નતા છે. એકતા માને તો એકતા થતી નથી, એની બુદ્ધિ બગડે છે, પણ એક થાય દેહ ને આત્મા એક થાય, કોઈ દી માને ભલે માને, એમ તો કોઈ માને કે હું આ ભરતનો ઓળો પ્રધાન થઈ ગયો, એ થતો કેમ? અરે જ્ઞાયક પોતે આત્મા, એ બંનેનું અનુભવન વિષયોની આશક્તાથી, લોલુપતાથી. શું કે છે? આ વિષયોની આશક્તિ ઇન્દ્રિય જ્ઞાનમાં હો, અતિન્દ્રિય જ્ઞાનમાં આશક્તિ ન હો, જ્ઞેયનું જ્ઞાન હોય પણ આશક્તિ ન હો. આશક્તિ નીકળી જાય ને એકલું જ્ઞાન હોય તેને જ્ઞાન કહેવાય. આશક્તિ વાળું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. પરને જાણવાની અભિલાષા, હું પરને જાણનાર, પરને જાણનાર છું, એ પરને જાણવાની જે રૂચિ છે ને, એને અંદરમાં જવા દેતો નથી. રૂચિ નડે છે પરને જાણવાની રૂચિ, પરને કરવાની રૂચિ ને પરને રૂચિ એટલે શ્રદ્ધા, રૂચિ એટલે શ્રદ્ધા કહો, રૂચિ કહો, પ્રતીતિ કહો, એકાર્થવાચક છે શાસ્ત્રમાં આવે. પરને જાણવાની રૂચિ, હજી તો પ્રમાણ જ્ઞાનની બહાર ભટકે છે. પરને જાણવાની રૂચિ, અહીં તો પર્યાયને જાણવાની રૂચિ અજ્ઞાન છે. શું કહ્યું આ? હજી તો પરને જાણ, આને આમ કીધું, આને આમ કીધું, આ વાંક્યું ના, ક્યારે મુકરે માથા તું ખરે ભાઈ, વખત આવ્યો છે. પ્રમાણની બહાર જાણવાની ને પ્રમાણ મેં, હજી પ્રમાણની બહાર જ અથડે છે એની બુદ્ધિ. 24 કલાક તર્ક ને વિતર્ક, પૂતો હોય તો બીજાના વિચારો આવે, આનું આમ કરી નાખું, આને આમ કાગળ લખું, આનો આમ કાગળ આવ્યો, આને મને અપમાન કર્યું, આને મને આમ કર્યું, હવે હું આનું આમ કરી નાખું. એ તો ખરેખર તો ગુરુદેવને સાંભળ્યા જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, એ હજી વાત એને બેસતી નથી, પ્રેક્ટિકલ થતો નથી. ભાષામાં છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે, ગાદી ઉપર બેસીને ભાષણ કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા, તે તું શું કરી રહ્યો છો એ તો ગાદી ઉપર કહેવાય. એમ કઈ બહાર નીકળે તો બધું સંસારમાં તો કરવું પડે. અરે જ્ઞાનો ક્યાંથી નીકળે? પ્રભુ વખત આવ્યો પ્રમાણની બહાર. પ્રમાણની બહાર જે ગયો છે એ તો પ્રમાણમાં આવતો નથી. પ્રમાણની બહાર જે જાય છે એને બે દ્રવ્યની એકતા થઈ ગઈ છે, એને અસ્થિનાસ્તિ અનેકાંત, થૂળ અનેકાંતમાં પણ આવતો નથી કે સચતુષ્માં પરચતુષ્ટની નાસ્તી. અહીંયા દ્રવ્યગુણ પર્યાય લે, અહીંયા ઉત્પાદે દ્રવ્યુત્તમ લે, બધું લે, પણ લે ક્યારે આવે કે પરનિયમાં નાસ્તી છે ત્યારે એવી અસ્થિ, પદાર્થની અસ્થિ, આત્માની અસ્થિને વાર છે. હજી પ્રભુ પ્રમાણની બાર તારે શું લેવા દેવા, તારે પરની હારે શું સંબંધ છે? આહા, પરની હારે તારે ક્યાં ભાગીદારી છે, પાર્ટનરશીપ છે? કોઈ પાપ કરે, કોઈ પુણ્ય કરે, કોઈ ધર્મ કરે, એના ભાવમાં, હું મારા ભાવમાં, મારે એને કાંઈ સંબંધ નથી. આટલી ઉપેક્ષા પણ ના આવે, આટલી ઉપેક્ષા પણ ધ્યાન ના આવે ત્યાં એને પ્રમાણમાં એ આવતો નથી. અને પ્રમાણમાં આવીને પછી એમાંથી ભેદજ્ઞાન કરવાનું, એ તો ક્યાંથી? આ એ તો બારમાં રખડે છે, રખડું થઈ ગયું છે. રખડું એટલે બારમાં કોઈનું કરી શકે નહીં, પણ કલ્પના, અભિપ્રાય, આનું આમ કરી નાખવું, આમ કરી નાખવું. બહુ દિલ્હી દૂર છે પ્રભુ, આ કઈ સાધારણ વાત નથી. આ ગુરુ મળ્યા એટલે અમારો મોક્ષ થઈ જશે. એમાં કઈ વાતમાં માલ, તીર્થંકર મળ્યા ને તારો મોક્ષ નથી, અને આ ગુરુ મળે ને મોક્ષ થઈ જાય. ગુરુ કે છે એમ તું સમજ ને અંદરમાં જા તો તારો મોક્ષ. ગુરુ મળે માટે મોક્ષ થઈ ગયા તો તીર્થંકર તો મળ્યા. કે અનંતવાર શાસ્ત્રકાર કે છે કે અનંતવાર તીર્થંકરની સભામાં દિવ્યધન એને સાંભળી, પણ તેથી શું? એ બંનેનું અનુભવન વિષયોની આશક્તાથી, વિષયોની આશક્તા એટલે પરને જાણવાની ઈચ્છા એ વિષય છે, અને પરને કરવાની ઈચ્છા એ કશાય છે. આ બે પ્રકાર મોક્ષ માર્ગ પ્રકાશમાં આવ્યા છે. એ તો એમાં લખ્યું છે ને, એ તો એમાં લખ્યું છે, લખ્યું છે, પણ અહીંયા ઉતારવાનું છે તારે. ત્યાં લખ્યું છે વાંચીને અહીંયા ઉતારવાનું છે. ત્યાં લખેલું એમાં રહેવા માટે લખ્યું છે ને, કે અહીંયા સમજવા માટે લખ્યું છે. પરને જાણવાની ઈચ્છા તેનું નામ વિષય, અને કષાય અનુસાર કરવાની ઈચ્છા તેનું નામ કષાય છે. વિષય ને કષાય, વિષય ને કષાય, બે જીતા વિના સમ્યક દર્શન થવાનું. વિષય એટલે શું? કે હું પરને જાણું છું, એવો અભિપ્રાય છે, એટલે એનો ઉપયોગ પર સન્મુખ જ રહેશે. જ્ઞાન ત્યાં થાયકું છે, છેક નહીં અહીંયા થાયકું છે. ત્યાં એકલું થાયકું નહીં, એ ક્યારે થાપે? કાંઈથી ઉથાપે તો. આ ભીડમાં વાત કરી હતી, ઘણા વિદ્વાનો આવ્યા હતા ભીડમાં, ભીડની શિબિર પણ એક ઘણું માણસ. મેં તો ધાર્યું નતું કઈ, પેલા તો હું ના પાડતો હતો, મારે ભીડમાં કામ નથી, સમજી ગયા? તો કેટલાક જીવો કે ભાઈ આવો ને આવો. જુગલજી પણ આવ્યા હતા. આ જ્ઞેય અહીંયા છે, એ હવે આવશે બધો 71 કળમ, એટલે હવે આવે આવવાનું છે ને. એની ઝાંખી તો આવે ને પેલા વરસાદ આવવા પેલા, એની હવા વાદળા આવે, હવા હમણાં વરસાદ
આવશે.
271 કળશ ઊંચો આવવાનો છે. આના પછી આમાં લખેલું છે પાત્ર. આ તો ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત છે. આશક્તિ છે, આશક્તિ છે એટલે એનો હું જાણનાર છું એમ માને છે. જાણનારો જણાય છે એવા પક્ષમાં પણ હજી આવ્યો નથી. પક્ષાતિક્રાંતો દૂર છે. આનો હું જાણનારો, આનો જાણનારો, આનો જાણનારો પ્રભુ. એટલે જ્ઞાન જ્ઞેયનું છે કે જ્ઞાન આત્માનું છે? સૂર્યનો પ્રકાશ સૂર્યનો છે કે મકાનનો?
સૂર્યનો.
સૂર્યનો પ્રકાશ સૂર્યની સાથે તન્મય છે કે મકાનની સાથે તન્મય છે?
સૂર્યની સાથે.
સવારે મકાનને પ્રસિદ્ધ કર્યું પ્રકાશે કે સૂર્યને પ્રસિદ્ધ કર્યું? આ દ્રષ્ટાંત બધું શાસ્ત્રમાં છે. આ બધું દ્રષ્ટાંત તો શાસ્ત્રમાં છે. વિષયોની આશક્તિ, વિષયોની આશક્તિ એટલે પરને હું જાણનારો છું, એવી અંદર શલ્ય પડ્યું છે. આ એ જ્ઞેયને અહીંયા ઉથાપે છે અને જ્ઞેયને અહીંયા થાપે છે. એટલે જ્યાં જ્ઞેયની થાપના શ્રદ્ધામાં કરી છે, શ્રદ્ધામાં હો, શ્રદ્ધામાં જ્ઞેયની થાપના અહીંયા કરી, અહીંથી જ્ઞેયને ઉઠાવ્યું, તો આ જ્ઞેયને જ્ઞાન કદી પણ જાણી શકશે. હવે માથી જ્ઞેયને ઉથાપી દે અને અહીંયા જ્ઞેયને થાપી દે. થાપી દે એટલે છે હું જ્ઞેય જ છું એમ તું સ્વીકાર કર, તો તારો ઉપયોગ જ્ઞેયની સન્મુખ થશે અને જ્ઞાયકના દર્શન થશે. માટે વિષયોની આશક્તિ, વિષયને કશાય, બે શબ્દ જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં બહુ આવે છે, મોહ રાગ દ્વેષ વિષયને કશાયને જીતો. પેલું કશાયને જીતો એમ નહીં, વિષયને જીતતા કશાય જીતાય છે. વિષય કાયમ રાખીને કશાયની જીતવા જાય તો નહીં જીતા. 31મી ગાથા મોહના ક્ષયની છે, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતે તો મોહને જીતાય. બાકી સીધો મોહને જીતવા જાય અને પરને જાણવાનું ચાલુ રાખે અને મોહ ન થાય એમ કોઈ બનતો. એક વાર ક્ષણવાર તો પરને જાણવાનું બંધ કરી દે. આ એક ક્ષણવાર, એક સમયની પણ એક ક્ષણ, અસંખ્યાત સમય, એક ક્ષણ ભર તો પરને જાણવાનું બંધ કરી દે. પરને જાણવાનું બંધ કરી દઉં તો જ્ઞાનનો નાશ થશે, આંધળો થઈ જાય કે જ્ઞાન પ્રગટ થશે, દેખતો થાય, આંધળો નહીં થાય. અત્યારે તું આંધળો છો, આત્માને ન જાણે તે આંધળો કહેવાય ને. જ્ઞાનીને કઈ થોડો ફાળો કરવો છે, ક્યાંય કોઈની પાસે મુનિરાજને, મુનિરાજને કઈ લેવું છે? હા, કઈ ફાળો કરીને કોઈની પાસે પૈસા નથી લેવા. અહીંયા પણ આપણે ફાળો કરીને કોઈની પાસે પૈસા લેવાનો ક્રમ નથી. માગે નહીં મુકુંદભાઈ તો પણ ઝઘડો થાય, વરસાદ વરસે, લેનાર થાકી જાય. બંધ કરો હવે, કાલે લખાવજો, કામ કેવું પડે. અહીં બધાને ભેગા કરે છે તો હું કઈ પૈસા માટે ભેગા કરે? અરે આ તો સમજવા જેવું છે, પ્રતિષ્ઠા ભગવાનની છે. અહીંયા તો એટલો સ્વાધ્યાય ઉપર લખેલું છે, વિકથા કરવાની સખત મનાય. એના પ્રમુખ સાહેબે લખેલું છે, વિકથાની સખત મનાય છે. આત્મકથા ધર્મકથાનું આ સ્થાન છે. પરની ચાળી ચુગલી, આને આમ કીનું, આને આમ કીનું, ટીકા ટીપની બિલકુલ બંધ. વિષયોની આશક્તાથી, આશક્તિથી, વિષયોની આશક્તિ એટલે જ્ઞેય લુપ્ત છે, જેમ શાકનું લોલુપી છે ને, એ લોલુપી છે. એમ હું જ્ઞેય ને જાણું તો મારું જ્ઞાન ટકે. એટલે જ્ઞેય આશ્રિત જ્ઞાન તારું થાય છે. જ્ઞેયને જાણું તો જ્ઞાન ટકે, કે આત્માને જાણું તો જ્ઞાન ટકે, વધે ને પૂર્ણ થાય. આત્મા લેને આ એક જ્ઞેય છે કે નહીં? વિષયોની આશક્તાથી, આશક્તિથી એક જેવું થતું હતું. જ્ઞેય અને જ્ઞાયક છે તો સ્વભાવથી ભિન્ન ભિન્ન, સ્વભાવથી ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાનથી, આત્માથી તો ભિન્ન પણ આત્મજ્ઞાનથી પણ કથનથી જ ભિન્ન, કે સર્વથા ભિન્ન, કે સર્વથા ભિન્ન છે. સર્વથા શબ્દ આવ્યો સામાન ભાવેન્દ્રી, સર્વથા જુદી જાણી, સર્વથાથી એક ગભરાટ થઈ જાય. ગભરાટ કેને થાય ખબર છે? વ્યવહારના પક્ષવાળાને. વ્યવહારનો પક્ષ કેમ ઉભો છે? કે નિશ્ચયનો નિષેધ કરે છે. અરે અમે ક્યાં નિશ્ચયનો નિષેધ કરીએ છીએ? નિશ્ચયનો નિષેધ કરે છે માટે વ્યવહારનો પક્ષ ઉભો થાય છે. વ્યવહાર નિશ્ચયના પક્ષમાં આવે તો વ્યવહારનો પક્ષ ચાલ્યો જાય છે. એક જેવું વિષયોની આશક્તિથી પરને જાણવાની, પરને પ્રસિદ્ધિ કરે છે ઇન્દ્રિય જ્ઞાન, અને સ્વને તિરોભૂત કરે છે. જ્ઞાકાર જ્ઞાનનો જ્યારે આવિર્ભાવ થાય છે, હું આને જાણું છું, આને જાણું છું, એવી જ્ઞાનની પર્યાયનો આવિર્ભાવ નામ પ્રગટતા થાય છે. જ્ઞેયો પ્રગટ નથી થતા. જ્ઞેયના સંબંધથી ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાનાકારની પણ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ નામ પ્રગટ થાય છે. ત્યારે આત્માને જાણનારું જે જ્ઞાન તે તિરુભૂત થાય છે, પ્રગટ થતું નથી. એક વાર તો તું જ્ઞાકાર જ્ઞાન નો તિરોભાવ કર કે મને પર જાણતો, પર મને જણાતો જ નથી. મને તો જાણનાર ભગવાન આત્મા જણાય છે. અરે બધાને જણાય છે, સ્વીકાર તો કર. આ બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. પર્યાય જણાય છે એમ નહીં, ભગવાન અનુભવમાં આવે છે. એમાંથી દૂધમાંથી પૂરા કાઢ. કે અજ્ઞાની ને ભગવાન આત્મા ક્યાંથી જણાય, એને જ્ઞાન ની પર્યાય જણાય એમ લ્યો. આવા તર્ક ને કુતર્ક માં તર્કની પરંપરામાં ઉભેલો જીવ પામી શકતો નથી. તર્કની પણ મર્યાદા હોય છે, તર્કની પણ મર્યાદા હોય. મર્યાદા વાળું તર્ક તો ઉભું થાય, પણ તર્કની પરંપરા વાળા જીવો પણ અમને ઘણા જાણવામાં જોવામાં આવે. બેઠા તો થાય ને, તર્ક કર્યા જ કરે તર્ક ઉપર. દસ વર્ષ પેલા મળ્યા હોય તો પછી તર્ક જ કર્યા કરે. અરે ભાઈ, આ તર્ક થી સીધી થતી, તર્ક થી મર્યાદા તક ને રાખ. એક જેવું થતું હતું, ગ્રેય અને જ્ઞાયક સ્વભાવથી જુદા. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન જ્ઞાયક આત્મા, અતિન્દ્રિય જ્ઞાનમય ને આનંદમય જ્ઞાન ની આરે આનંદ લઈ લેવો. અતિન્દ્રિય જ્ઞાનમય અને અતિન્દ્રિય આનંદમય જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાયક દેવ અંદરમાં જે બિરાજમાન છે, એ એક, એ એક છે, એ એક છે, એ અનેક નથી. એ તો એક છે, એકોમ એ એક છે. અને જ્ઞેયો અનંત છે, પણ અનંત ને સમેટીને એક જ્ઞેય છે ને અહીંયા એક જ્ઞાયક છે. એ જ્ઞેયનો વિસ્તાર કરવાનો બંધ કરી દે. એ જ્ઞેયના પણ ભાગલા ન પાડ. એ અભેદ એક જ્ઞેય છે અને અહીંયા અભેદ જ્ઞાયક એક છે. એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં વિષયોને જાણવાની પ્રબળ રૂચિ પૂર્વકનું જાણવું જે થાય છે, રૂચિ વગરનું જાણવું એ લુખું છે. રૂચિ વગરનું જાણવું તે લુખા પરિણામ છે. રૂચિપૂર્વક જાણે એ અજ્ઞાન છે. કહે છે કે એવું એક જેવું હતું, જ્ઞાયક એક અને જ્ઞેયો અનેક એક. એ બેનું વિષયોની આસક્તિથી જાણે એકમેક એકરૂપ હોય. જ્ઞેય અને જ્ઞાન એક હોય, જ્ઞાયક અને ઇન્દ્રિય જ્ઞાન એક હોય, શાસ્ત્ર જ્ઞાન અને આત્મજ્ઞાન એક હોય. એમ એને વિષયોની આસક્તતાથી એક જેવું લાગતું હતું, તે હવે લાગતું હતું એટલે એને પ્રતિભાસ થતો હતો, એક થતું નહોતું. જ્ઞાયક અને જ્ઞેય એક કદી થાય નહીં, પણ એને પ્રતિભાસ થતો હતો, મિથ્યા પ્રતિભાસ. તે ભેદ જ્ઞાન થી જો આ ભેદ જ્ઞાન આવ્યું કે નહીં, કેની આરે ભેદ જ્ઞાન કરાયું? જ્ઞેય અને જ્ઞાનનું ભેદ જ્ઞાન, જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન ભગવાન આત્મા. જ્ઞાન એટલે પર્યાય ન લેવી, જ્ઞાન માત્ર આત્મા. દ્રવ્યને પણ જ્ઞાન કહેવાય, મૂળને પણ જ્ઞાન કહેવાય, અને પર્યાયને પણ જ્ઞાન કહેવાય. જ્યાં જે અર્થ થતો હોય લેવો. તો આ જ્ઞાયક આત્મા એક અને આ ઇન્દ્રિય જ્ઞાન એ બીજું. અત્યારે ઇન્દ્રિય જ્ઞાન જો આપણે એના વિષયોને દ્રવ્ય ઇન્દ્રિય એ તો જુદા છે, ત્યાં સુધી તો કદાચ એ ખ્યાલમાં એને આવી જાય. પણ ઇન્દ્રિય જ્ઞાન એને જ્ઞાન માન્યું છે, છે જ્ઞેય. મોરાજાએ એનું નામ જ્ઞાન રાખ્યું. આમાં તો ક્યાંય એને જ્ઞાન શબ્દ વાપર્યો જ નથી, આમાં તો ભાવ ઇન્દ્રિય વાપરો. પણ ભાઈ જ્ઞેય છે, જ્ઞાન નથી. એક ભાઈને હમણાં આપણા મમુક્ષુ છે અને વિષય એવો ચાલતો હતો ત્યારે એને બેસાડીને કહ્યું, ભાઈ નામ લઈને, ભાઈ એ સ્વપ્નમાં પડતું ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માનીશમાં હોય, જ્ઞાન નથી પ્રભુ, એ જ્ઞેય છે. આ પરમાત્માનું ફરમાન છે કે એ જ્ઞેય છે જ્ઞાન. આ પરમાત્માનું ફરમાન આવ્યું છે કે ત્રીમી ગાથામાં જ્ઞાન નથી પણ છે. આમાં લખેલું છે જીનવાણીને રોજ નમસ્કાર કરે, રોજ હો દેવ શાસ્ત્રને ગુરુ તેની નમસ્કાર જીનવાણીને બધા કરે રોજ. પણ આમાં લીખું છે કે નહીં કે ના તો જ્ઞાન જ છે કે નહીં નહીં એ તો આત્માને છેતરે છે બીજાને છેતરતો નથી ને બેસાડીને કહ્યું ભાઈ નામ લઈને હો ભાઈ ભૂલે ચૂકે પ્રભુ તમે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય જાણજો પણ સ્વપ્નમાં પણ એને જ્ઞાન ન માનશો જો જ્ઞાન માન્યું તો અજ્ઞાન થઈ જશે એ જ્ઞેય છે એને જાણવું જ્ઞાન તરીકે એ ભ્રાંતિ છે આ જે જ્ઞાન નથી એને આ જ્ઞાન નથી છતાં આને જ્ઞાન માનવું હોય તો ભ્રાંતિ કે નહીં આ તો ભ્રાંતિ પણ શાસ્ત્ર જ્ઞાન તો જ્ઞાન છે કે ના એ જ્ઞાન નથી જ્ઞેય છે ક્યાં લખ્યું છે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે 31 ગાથામાં લખ્યું છે તો જ્ઞેય છે પાંચ ઇન્દ્રિયનો ઉગાર ભાવ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય તો પાછું દૂધમાંથી પૂરા કાઢે કે ઇન્દ્રિયો છે ને એ જ્ઞેય બરાબર છે અમે માનીએ છીએ ઇન્દ્રિયો છે તે એટલે શું એ તડકાળ ખબર છે કે દ્રવ્ય ઇન્દ્રિય છે ને એ તો જ્ઞેય છે પણ જોક્ષમ ભાવ ઇન્દ્રિય તો જ્ઞાન છે એટલા માટે ખુલાસો કરવો પડ્યો કે અજ્ઞાની આવા કૂતર પહેરાવીને રહેશે એને કરુણા આવી ગઈ કે દ્રવ્ય ઇન્દ્રિયને તો બધા જ નહીં કહે પણ સંતો ભાવ ઇન્દ્રિય પણ વર્ગ નહીં કહે છે પ્રભુ સાંભળતો કરો આમાં તને તું આમાં ગુજરાતીમાં લીખું છે સંસ્કૃતમાં છે આપણે સંસ્કૃત ન જાણતા હોય તો એની હિન્દી થયું પછી ગુજરાતી થયું પાછું હિન્દી પણ થયું આમાં આંગળો વાંચી શકે એ હું લખ્યું છે કે જ્ઞેય છે જ્ઞાન નથી તને જ્ઞાન હોવાની ભ્રાંતિ થઈ છે એટલે સમ્યક દર્શન થતું નથી જ્યાં સુધી તું એને જ્ઞાન માનીશ અને પછી સમ્યક દર્શન થાય એમ ત્રણ કાળમાં બનવાનું જયારે એ જ્ઞેયપણે ભાસશે ત્યારે આત્મજ્ઞાન પ્રગટ થશે એ જ્ઞાન છે જે આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞેય છે અથવા અજ્ઞાન છે કેટલા ગામમાં મહા પાડે છે વાત સારી સારી આવે પોતાની વાત છે ને આ તો અને સામે શાસ્ત્ર છે ને સામે શાસ્ત્ર છે આમાં લખેલું એનું આપણે સ્વાધ્યાય કરીએ છીએ આ મુનિરાજ શું કે છે એને સમજવાની આપણે કોશિશ કરવી જોઈએ ભેદ જ્ઞાનથી બેની એકતાથી એને ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન બે વચ્ચે હોય ભેદ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન ન હોય જ્ઞાન એ ન હોય જ્ઞાન હે જ્ઞેય એ હોય જ્ઞેય એટલે આ ઓલા જ્ઞેય નહીં આ ભાવિન્દ્રી છે એ હે રૂપ જ્ઞેય છે ભાવિન્દ્રી તો હે રૂપ જ્ઞેય છે ઓલો તો એકલા જ્ઞેય છે છત્રિય તો એકલા જ્ઞેય છે આ તો ઉપાદેય માન્યું છે માટે હે રૂપ જ્ઞેય જેમાં જો બહુ સરસ બરાબર ઓલા છ દ્રવ્યો તો ભિન્ન જ છે એ તો એકલા જ નહીં છે પણ આને હેરૂપને એ શબ્દ શા માટે ઉમેરો છો કે એક તો એ જ્ઞાન નથી જ્ઞાન હોય તો અમે હે ન કહીએ અમે હે ન કહીએ પણ એ જ્ઞેય છે એકલું જ્ઞેય નહીં પણ હેરૂપ જ્ઞેય છે એ હેરૂપ કેમ શબ્દ ઉમેરો કે તું એને જ્ઞાન પણે માની લ્યો છો ઉપાધિ પણે માટે અમે તેને કહીએ છીએ જ્ઞાન નથી પણ જ્ઞેય પણ હેરૂપ નહીં છે ત્યારે તને જ્ઞાન નવું પ્રગટ થશે અને જ્ઞાન નવું પ્રગટ થશે ત્યારે આ 31મી ગાથામાં લખ્યું છે બરાબર અનુભવથી ખાતરી થઈ અનુભવથી પ્રમાણ કર્યું કે આ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન આજે મને પ્રગટ થયું અને આ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયપણે જણાય છે પણ ઇન્દ્રિય જ્ઞાન પણ જણાતું જળ અને અચેતન છે હાય હાય જળ અચેતન એનું કારણ છે કે વ્યવહારનો પ્રબળ પક્ષ છે વિદ્વજ્જનને શાસ્ત્ર જ્ઞાનનો પક્ષ છે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી પ્રભુ શાસ્ત્ર તે કાંઈ જાણે નહીં તેથી શાસ્ત્ર જુદુને જ્ઞાન જુદું એમ જીન કહે ક્યાં સુધી કહ્યું ઇન્દ્રિય જ્ઞાન માટે કે જૂના કર્મબંધનું કાર્ય છે અને નવા બંધનું એક કારણ છે આ ન્યાયશાસ્ત્રોમાં લખ્યું છે બધું છે આ હું મારા ઘરની વાત કહું તો બધા કે ભાઈ શાસ્ત્ર નો આધાર આપો, આ શાસ્ત્ર નો આધાર. પણ શાસ્ત્ર નો આધાર આપતા પણ બુદ્ધિ હજી તૂટતી હતી. આ તારી હોનાર કાળ અત્યારે પાકતો નથી, કાલ પાકી જાય એ જુદી વાત, અત્યારે કઈ દેખાતું નથી, ઠેકાણું નથી અત્યારે. આ ભેદ જ્ઞાન થી ભિન્નપણું જાણ્યું, ભેદ જ્ઞાન થી ભિન્નપણું, ભેદ જ્ઞાન એટલે આત્મજ્ઞાન થી ભિન્નપણું જાણ્યું. ભેદ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન જુદું છે, એમ ઇન્દ્રિય જ્ઞાનની સન્મુખ થઈને ઇન્દ્રિય જ્ઞાન જુદાપણે જાણવામાં આવતું નથી. મોટાણી, આ બધું જે થાય છે એની પાછળ તો હેતુ આ છે, અનુભવ કેમ થાય આત્મા. ઇન્દ્રિય જ્ઞાન હે છે, ઇન્દ્રિય જ્ઞાન હે છે. હા ચાલો, ઇન્દ્રિય જ્ઞાન હે છે. અરે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય તો છે કે નહીં? હેયપણે પણ એની સામે જોવે અને જ્ઞેયપણે પણ એની સામે જોવે તો હેય ન થાય, એ ઉપાદેય થાય. અરે ત્યારે અમારે કેની સામે જોતા હે થાય કે ઇન્દ્રિય જ્ઞાન થી ભિન્ન પરમાત્મા અંદર અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એની સામે જો તો એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે. એ અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાયક અને ઇન્દ્રિય જ્ઞાનને ભેદ જ્ઞાન કરીને અનુભવ કરી લેશે, ત્યારે એ જુદું છે એમ એને અનુભવમાં આવશે. ભેદ જ્ઞાન થી ભિન્ન જાણ્યું, શાસ્ત્ર જ્ઞાન થી ભિન્ન જાણ્યું નથી લખું, લખું છે એમાં કે
ભેદ જ્ઞાન થી
ભેદ જ્ઞાન બે વચ્ચે હો, ભેદ જ્ઞાન
બે વચ્ચે.
જયારે એ જ્ઞાયકને જાણ્યું ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાયકને અને ઇન્દ્રિય જ્ઞાનને જુદું જાણ્યું. ત્યારે તે આવી સ્થિતિ ભેદ જ્ઞાન થાય, અનુભવ થાય, ત્યારે તે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો, એકતા તૂટી. પર પદાર્થની હારે દ્રવ્યની હારે એકતા તૂટી, એકતા તૂટી ત્યારે સમ્યક દર્શન. આ સમ્યક દર્શનની ગાથા છે, ચારિત્રની ગાથા નથી. એમ અહીં જાણું થઈ ગયો વખત.
આમી કો જગા છે, ઘણી આમી તો આવતા રહ્યો, આમી કો જગા છે, બાજુ ઘણી જગા છે, બે તો આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો, ઘણી જગા છે.
આમ બેનો જરા
આગળ આવો, આગળ આવો, આ બાજુ ઘણી જગા છે.